તારીખ 17/5/1985 શ્રી પરમાગમ સાર બોલ નંબર 916 અને 917 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 541
જગતના કાર્યો અને પદાર્થો સંબંધીનો વિકલ્પ નહીં, કોઈ શુભ કાર્યનો વિકલ્પ તો નહીં, પણ પોતાના સ્વરૂપ સંબંધીનો વિકલ્પ પણ ધ્યાન ઉત્પન્ન થતો નથી. સૂક્ષ્મ વિકલ્પ પણ એ પ્રકારે જે ઉપયોગની સાથે વિકલ્પની અશુદ્ધતા હતી તે મટી ન થઈ અને એકલો ઉપયોગ રહ્યો તેને શુદ્ધ ઉપયોગ કહે છે. શુદ્ધ એટલે ભેળસેળ વિનાનો, નિર્ભેળ એકલો ઉપયોગ તે શુદ્ધ ઉપયોગ છે. એવી સ્વરૂપમાં લીનતાની સાથે સાથે એ લીનતા છે તે અસ્થિ છે અને વિકલ્પનો રાગનો અભાવ છે તે નાસ્તિ છે. એમ અસ્થિ નાસ્તિ પૂર્વકનું અનેકાંતમય પરિણમન થયું તેને અહીંયા શુદ્ધોપયોગ કહે છે. તેવો શુદ્ધોપયોગ પ્રથમ શ્રદ્ધાનના કાળમાં, સમ્યક દર્શનના કાળમાં ધર્મી જીવને શરૂઆતમાં થાય છે. ત્યારથી ધર્મની શરૂઆત થાય છે, ત્યારથી મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. અને તે શુદ્ધોપયોગની અંદર આનંદની ભરતી આવતી હોવાથી તે શુદ્ધોપયોગનો સત્શાસ્ત્રોની અંદર પણ ઘણો મહિમા કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ એ શુદ્ધોપયોગને હું લાવું એવી ઈચ્છા સંકિતીને નથી. જે વિશેષ વાત કરવી છે એટલી છે, કેમ કે જે કાર્ય ઈચ્છાથી કરી શકાતું નથી તે કાર્યને ઈચ્છા કરીને કરવું, એવું એ કાર્ય સંબંધીના જ્ઞાનવાળાને થતું નથી. પ્રશ્ન એ થવા યોગ્ય છે કે શુદ્ધોપયોગના કાળમાં આત્માના આનંદનો અનુભવ થાય છે તો એવી આનંદને અનુભવવાની ઈચ્છા કેમ ન થાય? આવો પ્રશ્ન થાય કે સહજ થવા યોગ્ય છે, પણ નહીં થવા પાછળ કારણ એ છે કે પરિણામનું વિજ્ઞાન જાણે છે એવા જે જ્ઞાની તેને તે ઈચ્છા થતી નથી. જેમ કે રેતીમાંથી ચૂરમાના લાડવા બનાવવાની ઈચ્છા થતી નથી, બહુ સારી રેતી હોય ભોગાવવાની. જેવો ચૂરમાનો લોટ તળીને ચૂરનું બનાવવા પહેલાં પાવડર કરી નાખે ને ભાંગીને, ઘઉંના લાડવા માટેના ઘીમાં તળેલા જે મુઠિયા હોય એનો પછી લોટ કરી નાખે, એવી બરાબર ભોગાવવાની રેતી હોય. વિકલ્પ આવે કે ન આવે કે આમાંથી લાડવા એને ગોળ નાખીને બનાવીએ કે ન બનાવીએ, કેમ કે ખબર છે કે આમાંથી થઈ શકે નહીં, તેમ ઈચ્છાથી પર્યાય લાવી શકાય. ઈચ્છા કરીને જેવી ઈચ્છા કરીએ તેવી પર્યાય લાવી શકાય, એવી ઉપયોગ કરી શકાય એવી વસ્તુ સ્થિતિ નથી, તેમ કરી શકાતું નથી. એવું જેને જ્ઞાન છે તેને જે નથી થઈ શકતું તે કાર્ય કરવાનો વિકલ્પ કેમ થાય? ભલે શુદ્ધોપયોગમાં આનંદનો અનુભવ છે તો પણ એની ઈચ્છા નહીં થવા પાછળ આ કારણ છે. પણ પ્રકારની અશુભ શુભ કે શુદ્ધ પર્યાય કરતા બુદ્ધિ એ કરી શકાતી નથી, આમ જાણે છે. તેથી કોઈ પણ પ્રકારનું પર્યાયનું કર્તૃત્વ સમ્યક દ્રષ્ટિને નથી. જેને પર્યાયનું કર્તૃત્વ છે તે સમ્યક દ્રષ્ટિ નથી, કેમ કે તે વસ્તુની સ્થિતિથી અજાણ છે. અનાદિથી અજ્ઞાનમય ભાવે એને પોતાની ઈચ્છા અનુસાર પર્યાય કરવાનું વિચાર્યું છે, માન્યું છે, છતાં પણ એની ઈચ્છા અનુસાર બધી પર્યાયો થઈ નથી, એ એક વાસ્તવિક હકીકત છે. કેટલીક પર્યાયો થઈ છે તેથી થઈ શકે છે એવો એને ભ્રમ છે, જેમ પરદ્રવ્યના કાર્યોમાં ભ્રમ છે તેમ. પર પદાર્થમાં શું થાય છે કે કેટલાક કાર્યો ઈચ્છા અનુસાર થતા જોવામાં આવે છે અને મોટા ભાગના કાર્યો ઈચ્છા અનુસાર થતા જોવામાં આવતા નથી. એમ કેટલીક પર્યાય ઈચ્છા અનુસાર થતી જોવામાં આવે છે અને બહુ ભાગ પર્યાયો જોવામાં આવતી નથી. ત્યાં એ વિચાર કરવો ઘટે છે કે આમાં વસ્તુ સ્થિતિ શું છે, એમ વિચાર કરવો જોઈએ કે નિયમબદ્ધ વાત શું છે. ઈચ્છા અનુસાર પર પદાર્થના અને પર્યાયના કાર્યો કરી શકાય કે નહીં કે નથી કરી શકાતા, અને જો ઈચ્છા અનુસાર પર પદાર્થના કાર્યો કરી શકાતા હોય તો અત્યારે જ પરિપૂર્ણ પરમાનંદની દશારૂપ મોક્ષની ઈચ્છા કોણ ન કરે? શા માટે ઉધાર એક સેકન્ડ પછી પણ બીજા સમયે મોક્ષ અત્યારે ન જોઈએ? એવું શા માટે? એ થઈ શકતું નથી. એ તો એની ભ્રમણા તો છે, સમ્યક દ્રષ્ટિ સિવાય બધાની ભ્રમણા છે, પણ એ ભ્રમણા વાળા તો સમ્યક દ્રષ્ટિ ઉપર પણ શંકા કરે છે. તકલીફ તો આ છે, કેમ કે સમ્યક દ્રષ્ટિને પણ અસ્થિરતાનો રાગ છે. કે સમ્યક દ્રષ્ટિ સાંજે દુકાન બંધ કરી દુકાન વધાવે, શું કહેવાય? દુકાન બંધ ન કરી કહેવાય. એવું કમાણી થતી હોય અહીંયા તો હલકો શબ્દ ન વાપરાય. દુકાન વધાવે તો તાળું મારે કે ન મારે, મારે કે એને પણ દોષ છે. અને સમ્યક દ્રષ્ટિ કદી પોતાના દોષ નો બચાવ કરતો નથી. ખુલ્લી મૂકીને રાતે ન જાય, તિજોરીને લોક કરે, ચાવી માર્યા વગર તિજોરી ખુલ્લી મૂકીને ન જાય, પણ એ ઓટલાને નમસ્કાર કરે કે કાંટાને ફૂલનો હાર ચડાવે, આ લીંબુ લટકાવે છે, મરચું લટકાવે છે, કાંઈક નખરા કરે લોકો, ઓટલાને હવે શું કરે, ધોવે સાફ કરે, ઉપર કંકુ છાંટે, ફૂલ નાખે, કલમ ને હું રાખડી બાંધે, નાળા છડી બાંધે, કઈક કરે છે. એમ કરતા કઈક મળી જશે એવી ભ્રમણા છે, એનાથી લાભ થઈ જશે એવી ભ્રમણા છે. એમાં શ્રદ્ધા ઘણી ઊંધી થાય છે, તીવ્રપણે ઊંધી થાય છે. શ્રદ્ધા ઊંધી તો છે અનાદિની, પણ ત્યાં તીવ્ર ઊંધી થાય છે બુદ્ધિપૂર્વક. સમ્યક દ્રષ્ટિ એવું કરતા નથી. પણ બધા કરે એવું કરવું જોઈએ કે નહીં, એ ઘરે બજારમાં દુકાન હોય, બધા ઉટલો ધોઈને લાભ શ્રી લાભ ને શ્રી શુભ ને બધું લખતા
હોય,
બધાની હારે રહેવું કે ન રહેવું, આટલો સવાલ છે. સમાજમાં રહેવું હોય, બજારમાં રહેવું હોય, નાતમાં જાતમાં સંપ્રદાયમાં રહેવું હોય, જગતમાં રહેવું હોય, તો બધાની હારે બધા જીવા થઈને રહેવાય કે બધાની હારે બધા જીવા થઈને બધા જીવા ન થઈને રહેવાય, આ સવાલ છે. કેમ છે કાઢી મૂકી એને, એમથી એને ભ્રમણા છે, પોતાની રુચિ છે એને કરવાની. બાકી જુદો પડે અને ગુણવાન હોય તો એની વિશિષ્ટતા ગણાય છે. ગાંધીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ગયા હતા બ્રિટિશમાં, બ્રિટિશરોને સાથે ચર્ચા વાટાઘાટ કરવા. વ્હાઇટ હાઉસમાં કોટ પાટું ને ટાઈ સિવાય કોઈને પ્રવેશ કરવા ન દે. કીધું હું તો આ ધોતીઓ પૂતળી પહેરીને આવવાનો છું, તમારે વાટાઘાટ કરવી હોય તો બેવા નહીં, તો તમારો વ્હાઇટ હાઉસ તમારા ઘરે રહ્યો. છાપાવાળાએ છાપ્યું દુનિયાભરના છાપાએ કે જુઓ આ મહાત્મા ગાંધી છે, કોઈની મગદૂર એને કોટ પાટું પહેરાવાનું. એની પોતાની મક્કમતા હતી. દુનિયા રે દુનિયા જેવું થઈને રહેવાય કે ન રહેવાય, એવું કઈ બંધન નથી. કોઈ બંધન લાગુ પડતું નથી. બહાર તો બધો જોકે પુણ્યનો યોગ છે, પણ પુણવાળા ગમે એમાં ડોળું કરે છે તો હાલે છે કે નહીં બધાનું, કે બધા એની હારે રહેશે, દુનિયાની હારે રહે છે. તો દુનિયાના મોટા ભાગના માણસો પગે ચાલીને સાયકલ ઉપર જાય છે, ત્યારે મોટર ઉપર ન જવું, મોટરમાં ન જવું જોઈએ એવો વિચાર કરે જ કોઈ, કે બધાની હારે આવતો તો કે ત્યાં તો મારી વિશિષ્ટતા દેખાવી ત્યાં. એમ કે ફાવતું લે છે, જીવને રૂચે છે તે કરે છે, આ સુતરી સાથે. અહીંયા તો એને પોતાને શ્રદ્ધા બદલવી છે, આત્માની શ્રદ્ધા કરવી છે, તો એને આત્માનું સ્વરૂપ, વસ્તુ સ્વરૂપ જીવનું છે એવું સમજીને જાણીને સ્વીકારે તો એવી શ્રદ્ધા થાય. સીધી વાત છે. તો એ વિષયમાં શુદ્ધોપયોગ પર્યંતનો આ સિદ્ધાંત છે, કે શુદ્ધ ઉપયોગ એટલે શુદ્ધ પર્યાય છે, એ પણ ઈચ્છા વડે કરી શકાય એવી વસ્તુ સ્થિતિ નથી. કર્તૃત્વ બુદ્ધિએ કરી શકાય એવી વસ્તુ સ્થિતિ નથી. આ વસ્તુનું વિજ્ઞાન છે જે બદલી શકાતું નથી. એટલે સમ્યક દ્રષ્ટિ એમ જાણે છે કે સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ થઈ પછી કાળક્રમે શુદ્ધોપયોગ આવે છે. જે શુદ્ધોપયોગ થશે તે કાળક્રમે, એટલે એના સ્વકાળે થશે. સ્વકાળે થશે ત્યારે મારા પુરુષાર્થની ઉગ્રતા પણ હશે. પછી એમ નથી જાણતા કે સ્વકાળે થશે ને પુરુષાર્થ ભલે ગમે ત્યાં થતો હશે, ગમે તે પ્રકારે થતો હશે, અન્ય વિષયમાં હશે અથવા શુભનો પુરુષાર્થ હશે કે અશુભનો પુરુષાર્થ છે, એમ તો કાંઈ જાણતા નથી. જ્યારે શુદ્ધોપયોગનો ક્રમ જાણે છે ત્યારે ત્યારે આનુષંગિક ગુણોની પર્યાયોનો ક્રમ પણ જાણે છે. એમાં વિરિગુણ પણ આવી જાય છે. એને અનુસરતા જે ગુણો છે એની પર્યાયો કેમ થવાની છે એમ પણ એને સ્વીકાર્યું છે. એકલો સ્વકાળ એક નાના પર્યાયનો નથી સ્વીકાર્યો કે આ શુદ્ધ ઉપયોગ છે, થઈ ગયો જ્ઞાનમાં. એના સ્વકાળ પુરુષાર્થનો પણ એ જ સ્વકાળ છે. સ્વીકાર કરવામાં પણ એ પ્રકારનો પુરુષાર્થ એટલી હદનો છે. એક એક પર્યાય, કયા પર્યાય પુરુષાર્થ નથી. જેમ જ્ઞાન ગુણ સદાય પરિણમે છે એમ વીર્ય ગુણ પણ સદાય પરિણમે છે. કયા કઈ કયો સમય એવો છે કે પુરુષાર્થ વિનાનો છે? સવાલ એટલો છે કે પુરુષાર્થ અંતર્મુખનો સ્વસન્મુખનો છે તો તે સમ્યક છે, અને જો તે પુરુષાર્થ બહિર્મુખનો છે, પરિણમન બહિર્મુખ છે વિરિગુણનો, તો એ રાગાદિના ઉત્પાદમાં નિમિત્ત થાય છે, તે પુરુષાર્થને અપુરુષાર્થ કહેવામાં આવે છે, અથવા ઊંધો પુરુષાર્થ કહેવામાં આવે છે. વિપરીત પુરુષાર્થ છે, પણ પુરુષાર્થ તો ક્યારેય નથી એવો નથી. અનાદિથી જો કયો વિષય કેવો રીતે છે, અનાદિથી મિથ્યાત્વ સમય 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 કરીને ચાલ્યું આવ્યું છે. મિથ્યાત્વ મટ્યું નથી અનાદિથી. સંસારમાં પરિભ્રમણ કરતા જીવને મિથ્યાત્વ સમય 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 કરીને, એનું એ મિથ્યાત્વ બીજા સમયે નથી, તો ભાવ છે. મિથ્યાત્વ તો પર્યાય છે, પર્યાય સમય સમયની છે, નવી નવી થાય છે. હવે એમ પૂછીએ કે આ મિથ્યાત્વને ટકાવવા તમે બુદ્ધિપૂર્વકનો શું પુરુષાર્થ કર્યો? કયો પુરુષાર્થ કર્યો? ભગવાનના મંદિર આવવાનો એક વિચાર કર્યો, સવારે ચિન્ન મંદિર જવું છે, તૈયાર છે. હવે સાથે સાથે મિથ્યાત્વનો ભાવ પરિણમે છે. આવો વિકલ્પ આવે છે શુભરાગ ત્યારે પણ મિથ્યાત્મ ભાવ પરિણમે છે. એ વખતે મિથ્યાત્મ માટે તમે શું પુરુષાર્થ કર્યા? સહજ છે કે નહીં? જેમ ઊંધો પુરુષાર્થ સહજ છે તેમ સોળો પુરુષાર્થ પણ સહજ છે. ખરેખર તો તમામ પર્યાય સહજ છે. અનાદિ અનંત છે દ્રવ્યોની, સર્વ જીવોની, સર્વ પરમાણુઓની, આકાશ કાળ ધર્માસ્તી ધર્માસ્તી ક્ષય દ્રવ્યની પર્યાયો અનાદિ અનંત સહજ સ્વકાળે થાય છે. પણ એમ મિથ્યાત્વ સહિત માનવું થતું નથી. એ સર્વજ્ઞના જ્ઞાનમાં આવેલું છે કે અનાદિ અનંત સર્વ જીવોની અવસ્થાઓ એને જાણી છે પોતે, તો સહજ થાય છે. એ જાણી છે, કરી છે કે જાણી છે? જાણી છે, એને કરી નથી. સીધી વાત છે. એમ જેની દ્રષ્ટિ સ્વભાવ સન્મુખ થઈ, સ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ થઈ, તેને શુદ્ધોપયોગ એના સ્વકાળે કાળમાં જે ક્રમ છે તે અનુસાર આવે છે. આવે છે બસ એટલી વાત છે. એને હું કરું છું તો આવે છે, એને નથી કરતો તો નથી આવતું, એવું કરતું તો એના અભિપ્રાયમાં નથી, પરિણામમાં નથી. શુદ્ધોપયોગની ભાવના છે શું છે કે એને કાળક્રમે આવે છે એમ જાણ્યું તો પછી ભાવના ઉડી ગઈ કે નહીં? ભાવના છે. ભાવના બે પ્રકારે છે. એક તો રાગરૂપ પણ વિકલ્પરૂપ ભાવના ક્યારેક આવે છે, અને એ ખરી ભાવના નથી પણ એ એક પ્રકારનો રાગ છે, પર્યાય સંબંધીનો, જેને સમ્યક દ્રષ્ટિ કર્તવ્ય માનતા નથી. અને એક ભાવના એને કહેવાય છે કે સ્વરૂપની લીનતા એકાગ્રતા પુરુષાર્થ, એને ભાવના કહેવામાં આવે છે. એ ખરી ભાવના છે. જે પર્યાયે સ્વરૂપની લીનતા થાય એવો જે પુરુષાર્થનો વેગ ચાલુ રહેવો, એવો જે પ્રકાર છે, એવી ભાવના સમ્યક દ્રષ્ટિની નિરંતર છે, પરિણતિમાં છે ને. જેમ ચારિત્ર ગુણના બે ભાગ પડ્યા, જેમ જ્ઞાનના લબ્ધ ને ઉપયોગ એવા બે ભાગ પીડ્યા એક સમયની પર્યાયના, જેમ સુખ ગુણના પણ સુખ અને દુઃખ એવા બે ભાગ પીડ્યા એમ પુરુષાર્થમાં પણ બે ભાગ પડે છે. રાગ થાય છે એટલો પુરુષાર્થ બીજા પદાર્થ તરફ જાય છે અને વિતરાગતાની પરિણતિ છે એટલો પુરુષાર્થ સ્વરૂપ સન્મુખનો સદાય સમય દ્રષ્ટિને પરિણતિ રૂપે રહે છે. તો એ પરિણતિ છે એની ભાવના છે, એમાં જે પુરુષાર્થ છે એની ભાવના છે. અહીંયા નીચે કર્યો છે અર્થ, 970 માં વિષય ચાલુ રહ્યો છે, એમાં બીજી લીટી છે કે જ્ઞાનમાં એકાગ્રતા થવી તે ભાવના છે, ઈચ્છા થવી તે ભાવના નથી પણ આશ્રવ છે. તત્વ દ્રષ્ટિએ એના બે જુદા જુદા ખાતામાં ખચવું કે ઈચ્છા થાય રાગ થાય, મોક્ષનો રાગ થાય, મુનિદશાનો રાગ થાય, શુદ્ધોપયોગનો રાગ થાય, રાગ થાય, રાગ ન થાય, વિકલ્પ ન થાય એમ નથી કેવું. સમ્યક દ્રષ્ટિને શુદ્ધોપયોગનો વિકલ્પ ન થાય એમ નથી કેવું, વિકલ્પ થાય પણ એને જાણે છે કે આ ઈચ્છા છે તે રાગ છે અને તેનાથી કાય નથી થતું, તેથી તે ઈચ્છાને રાગ કર્તવ્ય નથી. એની પાછળ સમજણ બરાબર છે, જ્ઞાન બરાબર છે, અભિપ્રાય બરાબર છે, અભિપ્રાય ઠીક છે. આવે છે ટોડર મોદીની ચિઠ્ઠીમાં, રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં, સમ્યક દ્રષ્ટિ પણ ક્યારેક સ્વરૂપ ધ્યાન કરવાનો ઉદ્યમ કરે છે. શું વિષય ત્યાં ચાલ્યો છે? સ્વવિકલ્પ દશાપૂર્વક નિર્વિકલ્પ થવાનું વર્ણન, આવો વિષય ચાલ્યો છે. એમાં પ્રારંભ આ રીતે કર્યો છે ટોડરમલજીએ કે સમ્યક દ્રષ્ટિ પણ ક્યારેક સ્વરૂપ ધ્યાન કરવાનો ઉદ્યમ કરે છે. એટલે શું છે? સમ્યક દ્રષ્ટિ છે પૂર્વકર્મના યોગે બાહ્ય સંયોગની પ્રવૃત્તિ છે, તે પ્રવૃત્તિમાંથી પણ એ ક્યારેક ક્યારેક સ્વરૂપ ધ્યાન કરવાનો ઉદ્યમ કરે છે. ત્યારે તેને વિકલ્પ આવે છે કે હું એકાંતમાં બેસું અથવા એકાંત ન મળે તો પણ ગમે તે સ્થાનમાં અંદરમાં એકાંત બનાવી લો. સંકેલે છે ઉપયોગની પ્રવૃત્તિ, એવો વિકલ્પ આવે છે પણ જાણે છે કે એનાથી કાર્ય થવાનું છે એમ નથી. એ વિકલ્પની મદદ થાય તો અહીંયા કાર્ય થાય એમ, શુદ્ધોપયોગ રાગની મદદ મેળવે તો થાય એવો પાંગળો પર્યાય નથી. જેને રાગની મદદ લેવી પડે એવો એ પાંગળો નથી. શુદ્ધોપયોગ પોતાના તે કાળે ઉત્પન્ન થતા પુરુષાર્થનો પર્યાય છે, એ પોતાના નિજ પુરુષાર્થથી થયેલી દશા છે, રાગથી થયેલી દશા નથી. એટલે બેમાં ફેર છે એમ કે છે કે ઈચ્છા થવી તે તત્વ દ્રષ્ટિએ આશ્રવમાં જાય છે, સમ્યક દ્રષ્ટિને શુદ્ધોપયોગની ભાવના છે એ સ્વરૂપની એકાગ્રતા રૂપ પરિણતિમાં જાય છે અને તે સંવર નિદ્રામાં જાય છે. ભાવના સંવર નિદ્રામાં જાય છે અને ઈચ્છા આશ્રવમાં જાય છે. નવ તત્વના ખાતામાં ખતવણી કરીએ તો જુદા જુદા ખાતે એને ચડાવવી પડે આ રકમોને, એક ખાતામાં બધી રકમ ખતવાતી નથી. આમ છે એક તો સમજણની જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે નવ તત્વોના ખાતા ખુલ્લા રાખીને કયો ભાવ કયા ખાતામાં ખતવાય એટલું ચોખ્ખું થવું જોઈએ, નહીતર સંવરમાં આશ્રવ ને આશ્રવમાં સંવરના લોચા ઉભું અને ગોટાળા ઉભા થયા વિના રહેશે નહીં. એટલે એમ કહે છે કે શુદ્ધોપયોગની ભાવના છે, સમ્યક દ્રષ્ટિને શુદ્ધોપયોગની ભાવના છે, ભાવના જુદી ચીજ છે એમ કે છે, પણ શુદ્ધોપયોગને ઈચ્છાપૂર્વક લાવવું એવો લોભ સંકિતને નથી, એવો લોભ નથી. હવે જે રાગની રાગનો વિકલ્પ રહી ગયો બુદ્ધિપૂર્વકનો, ક્યારેક બુદ્ધિપૂર્વકનો થાય એનો અર્થ એ થયો કે અબુદ્ધિપૂર્વકનો તો પીડ્યો જ છે. જે જે પ્રકારનો બુદ્ધિપૂર્વકનો રાગ થાય તેની અબુદ્ધિપૂર્વકની રાગ પરિણતિ તો ઊભી છે, સદાય એ સ્થિતિ તો ઊભી છે. પણ શુદ્ધોપયોગ થયા પછી, મોક્ષ માર્ગે ચડ્યા પછી કેટલોક બુદ્ધિપૂર્વકનો રાગ નાશ થાય તો પણ અબુદ્ધિપૂર્વકનો રાગ ઊભો રહી જાય છે. જેમ કે પંચમ ગુણ સ્થાનથી અણુવ્રત શરૂ થાય છે, તો જેટલી જેટલી સ્વરૂપ સ્થિરતા થાય એટલું બુદ્ધિપૂર્વકના વિકલ્પનો અભાવ થાય. પણ અબુદ્ધિપૂર્વકના વિકલ્પ રહી જાય, અબુદ્ધિપૂર્વકનો રાગ રહી જાય, વિકલ્પ તો ત્યાં નથી પણ રાગ રહી જાય છે. તો એમ કહ્યું કે વેદ છે એ નવમે ગુણ સ્થાને જાય છે, જ્યારે પાંચમા ગુણ સ્થાનમાં છઠ્ઠી પ્રતિમામાં વિકલ્પ જાય છે. વિકલ્પનો બુદ્ધિપૂર્વકનો રાગ જાય છે, અબુદ્ધિપૂર્વકનો રાગ એનો નવમા ગુણ સ્થાને જાય છે. એમ લોભ જે છે અહીંયા કે મોક્ષની જે ભાવના છે, પરિપૂર્ણ શુદ્ધ દશા મારી ભાવ, એવી જે પ્રાથમિક અભિલાષા જેને નક્કી કર્યું હતું કે મારા પરિણમનનું આ ધ્યેય છે કે પરિપૂર્ણ શુદ્ધ થવું. ધ્યેય તો પહેલાં બાંધ્યું હતું ને મોક્ષાર્થીની ભૂમિકામાં, મોક્ષાર્થી પહેલાં થાય પછી સમ્યક દ્રષ્ટિ થાય પછી મુનિ થાય પછી મોક્ષ થાય. તો મોક્ષાર્થી વખતે જે એણે ધ્યેય બાંધ્યું હતું એ રાગ તો રહી ગયો છે. ક્યાં સુધી રહ્યો છે? દસમા ગુણ સ્થાન સુધી છે. એટલે એને સૂક્ષ્મ સાંપ્રાય નામનો લોભ ત્યાં કીધો છે. એ ગુણસ્થાનનું નામ લોભ વાળું છે. તેનું ગુણસ્થાન છે લોભનું ગુણસ્થાન છે. લોભ છેલ્લો જાય છે. આ નવમે વેદ અનેક પ્રકૃતિઓ બધી નવમાં ખલાસ થાય છે, પણ લોભની એક ચીકણી પ્રકૃતિ છે. સૌથી વધારે ચીકણી પ્રકૃતિ હોય તો લોભની છે જીવને. અને તે લોભ અહીંયા દુનિયાદારીનો નથી, રૂપિયા ઝર ઝવેરાત અને સંપત્તિનો વૈભવનો લોભ નથી અહીંયા, પણ અહીંયા પોતાની શુદ્ધાત્મ પરિણતિ પૂર્ણ શુદ્ધ મોક્ષ દશાનો જે લોભ છે એનો વિકલ્પ નથી પણ અબુદ્ધિપૂર્વકનો રાગ છે. તો ભગવાને દસમા ગુણ સ્થાનનું નામ પાડ્યું સૂક્ષ્મ સાંપ્રાય લોભ. કેવો? સૂક્ષ્મ સાંપ્રાય, એકદમ સૂક્ષ્મ લોભ છે. ત્યાં શુક્લ ધ્યાનમાં છે. દસમા ગુણ સ્થાન વાળો જીવ શેમાં છે? આત્માના નિર્વિકલ્પ શુક્લ ધ્યાનના શુદ્ધોપયોગમાં છે, સ્થિર છે, છતાં અબુદ્ધિપૂર્વકનો સૂક્ષ્મ સાંપ્રાય લોભ ત્યાં પીડે છે. એનો નાશ થાય, એનો ક્ષય થાય તો બારમા ગુણ સ્થાને વિતરાગ ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર નામના બારમા ગુણ સ્થાને આવે. ત્યાં સુધી યથાખ્યાત ચારિત્ર નથી. ચારિત્ર એટલે રાગ રહિત જેવું આચરણ આત્માનું સ્વરૂપ છે તેવું જ આચરણ. યથા એટલે જેવું, ખ્યાત નામ પ્રસિદ્ધ, જેવું આત્માનું વિતરાગ સ્વરૂપ પ્રસિદ્ધ છે તેવું જ આચરણ થવું, તેને યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવે છે. એ બારમે થાય પછી. તો એ લોભ છે એ જ્ઞાનીને ઉપયોગનો પણ લોભ હોતો નથી અહીંયા એમ કહે છે. જો કર્ણાનુયોગનો વિષય લઈ તો દસમા ગુણ સ્થાને લોભ છે, પણ અબુદ્ધિપૂર્વકનો છે. અહીંયા જ્ઞાનીને વિકલ્પ તો થાય છે શુદ્ધ ઉપયોગનો, ને લોભ નથી એમ કેમ કહો છો? ક્યારેક સ્વરૂપ ધ્યાન કરવાનો ઉદ્યમ કરે છે, ધ્યાનમાં બેસવાની વાત કરે છે, પ્રગતિ કરે છે, ઈચ્છા કરે છે, કે એનો અભિપ્રાય નથી.
બરોબર,
અભિપ્રાય નથી. ચોથા ગુણ સ્થાને એ પ્રકારના લોભનો અભિપ્રાય ગયો છે. કોઈ પણ પરિણામ નાશ થાય, વિકારી પરિણામનો અભાવ થાય એ પહેલાં જ્ઞાનની પ્રવૃત્તિમાં એ સંબંધીનો પહેલો અભિપ્રાય વિરુદ્ધ થઈ જાય. એની વિરુદ્ધ પહેલાં અભિપ્રાયમાં જ્ઞાન આવી જાય. શ્રદ્ધાન જ્ઞાન વિરુદ્ધ થયા પછી આચરણમાં ક્રમ પડે, એમાં પહેલા વિકલ્પ છે તીવ્રમાંથી મંદ થાય, પછી બુદ્ધિપૂર્વકના વિકલ્પનો નાશ થાય, પછી અબુદ્ધિપૂર્વકના રાગનો તત્સંબંધિત રાગનો નાશ થાય, આવો ક્રમ પડે છે. આ બધું પરિણામનું વિજ્ઞાન છે. એમ ગમે તેમ ઉભાંગડે ચાલે ને થઈ જાય એવું નથી. અન્ય મતો એમાંથી ફાયદા ફૂલા છે કે લોકો ઠીક ફાવે એમ ચાલવા માંગે છે. સારો ધ્યાન કરો ને પ્રયોગ કરો ને યોગ કરો ને ઢીંકણું કરો ને લોકડું કરો ને પણ એમ કાંઈ પૂરતો ખાય એવું. આશ્રમ ખુલ્લી ખુલ્લીને બેસી જાય છે. અમેરિકામાં તો અત્યારે હવે સંપત્તિની સાથે સાથે સંપત્તિનો રસ પણ ઘણો છે, એટલે આકુલતા વધી ગઈ છે. અને એમ કહે છે કે જો અમારા અમારી દુકાને આવો શાંતિ અહીંયા વેચાતી મળશે. લાવ ભાઈ, કોઈ વખત આ સ્ટોરમાં ખરીદવા જાય તો કોઈ વખત આ સ્ટોરમાં ખરીદવા જાય એમ મળતી છે શાંતિ. એને ખબર નથી ને ઓલાને ચલાવી છે દુકાનદાર ચાલે છે તો પુણ્યના પ્રમાણમાં થોડું ચાલે છે, નથી ચાલતું એવું કાંઈ નથી. રજનીશજીની ચાલ્યું રીતનું ચાલે છે કે કહે છે કે ભાવના છે એ સમ્યક દ્રષ્ટિને છે, તે ભાવના યથાર્થ છે. લોભ છે તે એનું યથાર્થ પરિણમન નથી, તેથી એવા લોભનો એને નિષેધ છે. લોભનો વિકલ્પ થાય તો પણ એનો નિષેધ છે, ઈચ્છા થાય તો એનો નિષેધ છે. એ નિષેધ છે એની મુખ્યતાએ તેને નથી એમ કહેવામાં આવે છે. દસમા ગુણવાળાને છે લોભ એમ કહે, અને ચોથા ગુણ સ્થાનવાળાને લોભ નથી. આ કઈ જાતની વાત છે? પરસ્પર વિરુદ્ધ ભાઈ એમ નથી. ત્યાં જે ગણતરીમાં લેવા સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે એની ગણતરી કરીને વાત કરી છે, અહીંયા અભિપ્રાય ગયો છે એની વાત કરી છે. પણ એને વિકલ્પ નથી થતો એમ નથી કાંઈ. એને વિકલ્પ તો થાય છે, ધ્યાનમાં સ્વરૂપમાં એકાગ્ર થવાનો શુદ્ધો ઉપયોગ કરવાનો વિકલ્પ એને થાય છે, પણ એનો એને નિષેધ છે. આ મોટી વાત છે. ગૌ ગણધર છે, ભગવાન ને ગણત છે. છઠ્ઠે સાતમે ગુણ સ્થાને બિરાજત મહામુનિ છે, મુનિન્દ્ર છે, મુનિઓમાં શ્રેષ્ઠ છે. ક્ષણે ક્ષણે વિતરાગ દિશામાં શુદ્ધ ઉપયોગમાં પરિણમે છે. ચાર જ્ઞાન ના ધણી છે, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, પરિજ્ઞાન. બીજાના મનની વાત પણ જાણી શકે એટલી જ્ઞાનની નિર્મળતા છે. ઉઘાડની નિર્મળતા બે છે. અને અંતર્મૂર્તમાં બારની રચના કરે એવું મતિ સુત એમનું ખીલી ગયું છે. જેટલી હદે ખીલવી જોઈએ એ મતિ સુત જાણે પૂરેપૂરું ખુલી ખુલી ગયું છે. જે એની મર્યાદા છે એટલું ઉઘડી ગયું છે. નિર્મળતા પણ ઘણી છે મતિ સુત. એને વિકલ્પ આવે છે ક્યારે ભગવાનની વાણી શરૂ થાય ને ક્યારે હું સાંભળો. ઠીક બેસ બેસે છે સભામાં સાંભળવા, સમોસરણમાં સાંભળવા બેસે છે એને વિકલ્પ છે કે ભગવાનની વાણી શરૂ થાય તો સાંભળવા મળે. એ તો નિરંતર ચાલતી નથી. દિવસમાં ચાર વખત ચાલે છે, ચોવીસ દિવસ એટલે ચોવીસ કલાકમાં રાત્રિ દિવસ થઈને ચાર વખત વાણી છૂટે છે. છ છ પ્રહરે, ચોવીસ પ્રહરનો દિવસ છે. છ છ પ્રહરે એટલે શરૂ થાય, પછી ક્યારે બંધ થાય એનો કોઈ મેળ નહીં. કુદરતી શરૂ થાય ટાઈમસર, બંધ થાય ગમે ત્યારે. મારી અનાજ બંધ થઈ જાય, પછી છ પ્રહરોને આતરે તો પછી ચાલુ થઈ જાય. એવો જે ભગવાનની વાણી બંધ થઈ હોય એમાંથી ચાલુ થવાનો એને વિકલ્પ આવે છે, વાણીનો રાગ આવે છે, તો પરદ્રવ છે. ભગવાન એ પરદ્રવ છે અને વાણી પણ પરદ્રવ છે. તો કોઈ એમ વિચારે કે ગણધરને પણ વાણી સાંભળવાનો લોભ છે, તો આપણને તો હવે ગુરુદેવની વાણી સાંભળવાનો લોભ હોય એમાં શું વાત છે? એને એકલી વાણી સાંભળવાનો લોભ છે એવું નથી, એને એ રાગનો નિષેધ પણ વર્તે છે. તને જે તે રાગ આવે છે એનો નિષેધ વર્તે છે, આ પડખું અજાણ્યું છે. એટલે પોતાના રાગને મોટા પુરુષના રાગ સાથે સરખાવે છે. ગણધરને પણ રાગ આવે છે, ગુરુદેવ પણ આમ મોટરમાં બેસતા હતા, ગુરુદેવ પણ આમ બોલતા હતા, આમ ખાતા હતા, આમ ચાલતા હતા, આમ બેસતા, પણ ભાઈ એને બધા રાગનો નિષેધ ઉભો હતો. એમ એકલા રાગની નકલ કરવા જાય તો એ વાત કરવા જેવી નહીં. અંતરંગ તપાસવી, અંતરંગમાં એનો નિષેધ છે. તેથી એને કહ્યું કે એવો લોભ સંકિતીને નથી. એ જ વાત વિશે ચાલુ છે 917માં પહેલી લીટી પણ અનુસંધાનમાં એ છે કે જ્ઞાનીને ઉપયોગનો પણ લોભ હોતો નથી. ઉપયોગનો એટલે શુદ્ધ ઉપયોગનો, અહીંયા શુદ્ધ ઉપયોગ નિર્વિકલ્પ દશા એનો લોભ જ્ઞાનીને હોતો નથી. વિકલ્પ થાય, અબુદ્ધિપૂર્વકનો રાગ રહે, બધું ખરું, અભિપ્રાય ગયો છે એમ અહીંયા કેમ છે? અભિપ્રાય ફરે એ બહુ મોટી વાત છે, અહીંયા એનું મહત્વ સમજાવવું છે. જેમ કે એક જ માણસ ઘણા વર્ષો સુધી મિત્ર તરીકે રહ્યો હોય, એ જ માણસની ખબર પડે કે આ દુશ્મન છે તો અભિપ્રાય ફરી જાય કે સંબંધ એવો ને એવો રાખે બારમાં? એને ખબર પડવા ન દેવી હોય તો આગતા સ્વાગતા થોડી વધારે કરે, આજે તમે શું ખાશો, ઉનાળામાં એવા છો આઈસ્ક્રીમ ખાવા માટે. પણ એને ખબર છે કે આ મિત્ર છે, પણ આપણે હવે એમાં નજર ફરી ગઈ છે. ખલાસ, અભિપ્રાયનો ફેર બહુ મોટો ફેર છે. એમ રાગ થાય છે, અત્યાર સુધી મિત્ર તરીકે રાખ્યો હતો, પાલતો હતો, પોસતો હતો, એની મીઠાશમાં રમતો હતો, હવે એને ખબર પડી ગઈ કે આ દુશ્મન છે. અરિહંત, હરી હરિ શબ્દ જે લાગુ પડ્યો ભગવાને નામને, એ આ અરિહંત, આ તો હરિ છે, દુશ્મન છે. આવે છે, આવે છે ને ક્યારેક રાખે છે એમ પણ દેખાય છે, કરે છે એમ દેખાય છે, પણ અભિપ્રાય બદલાઈ ગયો છે, આ દુશ્મન છે. સંભાળીને ચાલવાની વાત છે. જ્યાં સુધી સંબંધ છૂટ્યો નથી ત્યાં સુધી આવન જાવન રહેશે. શું આવવા જવાનું રહેશે? રહે કે નહીં એનું પણ, જેની સાથે સંબંધ હોય ત્યાં સુધી પણ સંભાળીને ચાલવાનું છે, ચેતીને ચાલે છે. એમ જેણે રાગને દુશ્મન જાણ્યો એવા સંકિતી ચેતીને ચાલે છે, એનાથી ચેતી ગયા છે. આ ભિન્ન છે, દુશ્મન છે, મારા સ્વરૂપનો એકાકારપણે અનુભવ કરવા યોગ્ય છે, રાગનો એકાકારપણે અનુભવ કરવા યોગ્ય છે, આ ફરી ગયું છે અંદરમાં. એ વાત અહીંયા સ્પષ્ટ કરવી છે, મુદ્દો એ અહીંયા ઉઠાવવો છે કે જ્ઞાનીને શુદ્ધોપયોગનો પણ લોભ હોતો નથી. બીજી વાત તો એક બાજુ રહી, પણ શુદ્ધોપયોગનો લોભ પણ હોતો નથી. હવે એને અમુક પ્રકારના રાગનો લોભ હોય છે, શુભ રાગનો લોભ હોય છે, કે એને પુણ્યના ફળનો લોભ હોય છે, એ વાત વિચારવા જેવી નથી. સહજ શુદ્ધોપયોગ હોય છે જ્ઞાનીને, જે શુદ્ધોપયોગ છે એ ઈચ્છાએ કરીને લાવેલો નથી. સહજ હોય છે એટલે ઈચ્છાએ કરીને લાવેલો નથી. જે હોય છે થાય છે તે સહજ થાય છે, એના કાળક્રમે થાય છે, પુરુષાર્થ સમેત થાય છે, પણ ઈચ્છાથી તે લાવેલો છે એવી વસ્તુ સ્થિતિ નથી. સહજ શુદ્ધોપયોગ હોય છે, ઈચ્છા થવી એ ભાવના નથી પણ આશ્રવ છે. અહીં આવે ભાવના ને ઈચ્છામાં જે તફાવત છે એનું સ્પષ્ટીકરણ છે કે ઈચ્છા થવી એ ભાવના નથી, અહીંયા રાગની ભાવનાની વાત નથી. કેમ કે શુદ્ધોપયોગની ભાવના છે જ્ઞાનીને, ભાવના છે એટલે એની પરિણતિની એકાગ્રતા છે. એ પરિણતિની અંદર જે ભાવના નામ એકાગ્રતા છે તે બળવાન થાય છે, જ્યારે ઉગ્ર થાય છે જ્યારે, ત્યારે શુદ્ધ ઉપયોગ થાય છે. એટલે પરિણતિ ઉપયોગને શુદ્ધ કરે છે, અથવા પરિણતિ ઉપયોગને બહારમાંથી પાછો વાળી લે છે. બહાર જતા ઉપયોગને ખેંચીને પરિણતિ અંદરમાં લાવે છે, એમ એક કહેવાનો બોલવાનો વ્યવહાર થઈ ગયો છે. એનો અર્થ એટલો છે કે એની ભાવનારૂપ પરિણતિ છે એ ઉગ્ર થઈ, એની ભાવનારૂપ પરિણતિ છે એ ઉગ્ર થઈ ગઈ ત્યાં, ત્યારે એને રાગ બુદ્ધિપૂર્વકનો રાગ મટી અને નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ થઈ ગયો. એ ભાવનાનો વિષય લીધો છે. એ જ પ્રકારે જયસેન આચાર્ય દેવે 320 નંબરની ગાથામાં ત્યાં ભાવના સમજવાય છે. ભાવના છે તે શુદ્ધ પરિણતિ છે, અથવા સ્વરૂપની લીનતા થાય, શુદ્ધોપયોગ થાય ત્યારે એને ભાવનાનું નામ અપાય છે, ત્યારે પણ એને ભાવનાનું નામ અપાય છે. કેમ કે પરિણતિ જે ભાવનારૂપ છે તેની ઉગ્રતા થઈ તો એને ભાવના જ કયો? એ તો પરિણતિની જ ઉગ્રતા છે, એટલે ભાવનાની જ ઉગ્રતા છે, એટલે એને ભાવના કહેવામાં આવે છે. ત્યાં શુદ્ધોપયોગને ભાવના શબ્દ પછી વાત કરી છે, એ ભાવનારૂપ છે. એમ કે ત્યારે આ જીવ સહજ શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્યના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અને અનુચરણ રૂપ પર્યાય પરિણમે છે. તે પરિણમનને આગમ ભાષાથી ઔક્ષમિક, ક્ષયોક્ષમિક અને ક્ષાયિક એવા ભાવત્રય કહેવાય છે. એ કર્મનો સંબંધ લીધો એટલે ઉપશમ, ક્ષયોક્ષમ અને ક્ષય, કર્મના ક્ષયનો નિમિત્ત નૈમિત્તિક આગમ ભાષાથી લીધો. તે જ પર્યાયને અધ્યાત્મ ભાષાથી શુદ્ધાત્માભિમુખ પરિણામ અથવા શુદ્ધોપયોગ ઇત્યાદિ પર્યાય સંજ્ઞા એટલે પર્યાય નામ પામે છે. તે પર્યાય શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ શુદ્ધાત્મ દ્રવ્યથી કથંચિત ભિન્ન છે. તે પર્યાય પણ શુદ્ધ ઉપયોગ રૂપ પર્યાય પણ જે ધ્રુવ પરમ પારિણામિક ભાવ છે તેનાથી કથંચિત ભિન્ન છે. શા માટે? કે ભાવના રૂપ હોવાથી. અહીંયા શુદ્ધ પ્રયોગ છે ભાવના, તે શુદ્ધોપયોગ ભાવના રૂપ હોવાથી. જ્યારે શુદ્ધ પારિણામિક ભાવ છે તે ભાવ તો છે પણ ભાવના નથી, ભાવના રૂપે નથી. આમ ફેર પડ્યો છે. શુદ્ધ પારિણામિક ભાવને ભાવ કયો અને શુદ્ધોપયોગને ભાવના કહી. ભાવની પરિણામ, ભાવની પર્યાય તે ભાવના એમ કરે. પછી ભાવના શબ્દનો ક્યાં ઉપયોગ કર્યો છે? Thank you. આગળ લીધું છે, વળી તે સ્પષ્ટ કરવામાં આવે છે છેલ્લે કે વિવિક્ષિત એક દેશ શુદ્ધ નયાશ્રિત આ ભાવના એટલે આ શુદ્ધ ઉપયોગ, અર્થાત કહેવા ધારેલી આંશિક શુદ્ધિ રૂપ આ પરિણતિ નિર્વિકાર છે, સ્વસંવેદન લક્ષણ વાળી છે અને સ્વસંવેદન ક્ષયોક્ષમ જ્ઞાન રૂપ છે. કેવળ જ્ઞાન નથી થયું, જ્ઞાનમાં બે જ પર્યાય થાય છે, ક્ષોક્ષમ અને ક્ષયોક્ષમ. ત્યાં ઉક્ષમ ભાવે જ્ઞાન થતું નથી. ક્ષોક્ષમ જ્ઞાન રૂપ હોવાથી જો કે એક દેશ વ્યક્તિ રૂપ છે, એક દેશ પ્રગટ છે, વ્યક્ત છે, તો પણ ધ્યાતા પુરુષ એમ ધ્યાવે છે કે જે સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમાં એ અવિનશ્વર શુદ્ધ પરમ પારિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય છે તે જ હું છું એમ ભાવે છે. પરંતુ એમ ભાવતો નથી કે હું ખંડ જ્ઞાન રૂપ છું, એટલે ક્ષાયુક્ષ જ્ઞાન રૂપ જે ભાવના છે એ રૂપ હું છું એમ એમ ભાવતો નથી. ભાવના સ્વરૂપની છે, ભાવના શુદ્ધોપયોગ કે પર્યાયની નથી. ઈચ્છા થાય તો એનો નિષેધ છે, પણ ભાવના એની નથી. એ સંકિર્તિને ભાવના નથી, ઈચ્છા છે પણ ભાવના નથી એમ કહેવું. બે જગ્યાએ ભાવનાનો ઉપયોગ કર્યો છે.
ચૈતન્યના ચૈતન્યમાંથી ઉકેલી ભાવના,
હા એ નિર્વિકાર ભાવના લેવી, ભાવના છે એકાગ્રતા થાય છે તે ભાવના છે. ચૈતન્યમાંથી ઉકેલી ભાવના એ ભાવના છે, એનું ફળ આવ્યા જ્ઞાન. અહીંયા ગુરુદેવના શબ્દોમાં એમ છે કે જ્ઞાનમાં એકાગ્રતા થવી તે ભાવના છે, લીનતા થવી તે ભાવના છે. જ્ઞાન એટલે ઉપયોગ સ્વરૂપમાં લીન થાય, ઉપયોગ સ્વરૂપમાં એકાગ્ર થાય તે ભાવના છે. શુદ્ધોપયોગની ઈચ્છા થાય એ ભાવનાની વાત અહીંયા નથી. એ ઈચ્છા છે ને એ રાગ છે ને આશ્રવ છે, આશ્રવ છે એ બંધનનું કારણ છે, આ ભાવના મોક્ષનું કારણ છે. જ્ઞાનની લીનતા થાય સ્વરૂપમાં તે મોક્ષનું કારણ છે અને ઈચ્છારૂપી રાગ થાય તે બંધનનું કારણ છે. જે બંધનનું કારણ છે તે મોક્ષનું કારણ નથી અને મોક્ષનું કારણ છે તે બંધનનું કારણ નથી, કેમ કે તે બંને પરસ્પર વિરુદ્ધ છે. પરસ્પર વિરુદ્ધ ફળનું કારણ પણ વિરુદ્ધ હોય, કારણ એક હોય એવું બની શકે. પર્યાયનો ક્રમ બદલાવવું એ દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિની છે. શું કહે છે કે આમ પર્યાય કરીને આમ પર્યાય ફેરવી નાખો, પર્યાય આવવાની હશે ત્યારે આવે એમ નહીં, પણ હું તો પર્યાયમાં ફેરફાર કરી નાખું, એવી જેની પર્યાય ઉપરની દ્રષ્ટિ છે તે મિથ્યા દ્રષ્ટિ છે. એ મિથ્યા દ્રષ્ટિની દ્રષ્ટિ છે, કેમ કે એવી રીતે વસ્તુનું સ્વરૂપ નથી. વસ્તુના સ્વરૂપ જ્ઞાનથી વિરુદ્ધ જ્ઞાન તે અજ્ઞાન થવા વિરુદ્ધ જ્ઞાન છે ને એની એવી જે દ્રષ્ટિ થઈ તે વિરુદ્ધ દ્રષ્ટિ છે, એટલે એને મિથ્યા દ્રષ્ટિ કહો. વસ્તુ સ્થિતિ હોય એમ જો દ્રષ્ટિ રહે તો તે સમ્યક છે, વસ્તુ સ્થિતિથી વિરુદ્ધ જાય તેવો મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યા એટલે ખોટી. પર્યાયનો ક્રમ બદલાવવું એ દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિની છે. ક્રમ પલટતો નથી, ક્રમ છે એ કદી પલટાવા કોઈ ધારે તો પણ પલટતો નથી. કેમ ધારે એટલે ઈચ્છા કરે, ઈચ્છા અનુસાર કઈ કાર્ય થતું નથી. પર્યાય પુરુષાર્થ ગુણને જુદો પાડીને જ્ઞાની કાર્ય કરતા નથી. આ બહુ ગુઢ વાત કરી છે આજે ગુરુદેવની ભાષા આવી છે, એ ઘણી ગુઢ ભાષા છે. લોકો એમ કહે છે કે તમે પર્યાયની ક્રમબદ્ધતાની વાત કરો તો પછી પુરુષાર્થ રહ્યો ક્યાં? પુરુષાર્થ ક્યાં રહ્યો એમ પૂછે છે કે એને એમ કે છે કે તું એકલા પુરુષાર્થને જુદો પાડીને કામ કરે છે, જ્ઞાની એવું કાર્ય નથી કરતા. ઠીક, આત્માનું જે સમગ્ર પરિણમન છે એ સમગ્ર પરિણમનમાં સર્વગુણોનું કાર્ય કરવાનો સ્વભાવ કેવો છે પ્રકૃતિ કેવી છે, નેચર કેવું છે. દરેક ગુણનો પોતપોતાનો કાર્ય કરવાનો સ્વભાવ છે. શ્રદ્ધા ગુણ શ્રદ્ધા ગુણના સ્વભાવ પ્રમાણે કાર્ય કરે, જ્ઞાન ચારિત્ર નહીં. જ્ઞાન જ્ઞાનના સ્વભાવ પ્રમાણે કામ કરે, શ્રદ્ધા ચારિત્ર ના નહીં. પુરુષાર્થ પુરુષાર્થના સ્વભાવ પ્રમાણે કામ કરે. હવે જ્ઞાની સમગ્ર આત્માના પરિણામમાં કેવી રીતે બધા ગુણો કામ કરે છે અને આત્માનું સમગ્ર કાર્ય કેવી રીતે થાય છે, સમ્યક દર્શનથી માંડીને સાધક દશાથી માંડીને વિકાસ થઈને મોક્ષ પર્યંતનો એક સાથે જાણે છે. એમાં એક ગુણને જુદો પાડીને તું પ્રશ્ન કરે છો, એ તારો પ્રશ્ન આત્માના વિજ્ઞાનને સમજ્યા વિનાનો અણસમજણનો પ્રશ્ન છે એમ કહેવું છે. તો ગૂઢ ભાષા આવી છે. એક ગુણને જુદો પાડીને કાર્ય કરવાનો, કેમ કે ખબર છે પોતાને કે આ ક્રમબદ્ધની વાત નીકળી છે ત્યારથી પુરુષાર્થ સંબંધી ગડબડ ઊભી થઈ છે લોકોના પરિણામ. પ્રશ્ન એ ઉભા થયા છે, ખબર. આ પ્રશ્ન બહુ ચગેલો પ્રશ્ન છે, ઘણો વિવાદાસ્પદ પ્રશ્ન રહ્યો છે. અને એ પુરુષાર્થના સ્વરૂપને પુરુષાર્થના વિજ્ઞાનને સમજ્યા વિનાનો એ પ્રશ્ન રહ્યો છે.
બરોબર
એમ કેમ છે એ પુરુષાર્થ ગુણને જુદો પાડીને પ્રશ્ન કરે છો તો પુરુષાર્થમાં શું સમજે છો, પુરુષાર્થની તારી શું સમજ છે, શું પુરુષાર્થનું કોઈ એવું સ્વરૂપ છે કે હું આમ કરું ને તેમ કરું એવું જોર થાય એનું નામ પુરુષાર્થ છે. પુરુષાર્થનું શું સ્વરૂપ છે એ કોઈ પુરુષાર્થનું સ્વરૂપ નથી. એમ એ કરું કરુંનું જે જોર, એને જેણે પુરુષાર્થનું સ્વરૂપ માન્યું છે એને ક્રમે થતી પર્યાય, સહેજે ક્રમે થતી પર્યાયમાં કરું કરું ચાલતું નથી એટલે એને એ દખલ ઊભી થાય. આજુ પર્યાય ક્રમ બધો હોય તો પુરુષાર્થ નહીં રહે, પુરુષાર્થ નહીં રહે. તારું કરું કરું નહીં રહે. શું કહે છે, તારું જે કરું કરું છે એ નહીં રહે. અને તને નથી પોસાતું તો તને એમ થાય છે કે આ પુરુષાર્થ મારો ઉડી જાય છે. તારો પુરુષાર્થ ઉડી જાય છે એ વાત સાચી આમ છે. સાથે ચર્ચા કરી છે, બહુ સારો ખુલાસો આવ્યો છે. એમણે ત્રણ એંગલથી આ વાતને સ્પષ્ટ કરી છે. ત્રણ દ્રષ્ટિકોણ ચર્ચા કરતી વખતે ત્રણ દ્રષ્ટિકોણ સ્પષ્ટ કર્યા છે કે એક તો અજ્ઞાની જીવ, એક જ્ઞાની જીવ. જ્ઞાની બંનેને લક્ષમાં રાખીને આ વિષયના નિરૂપણ કરવું. અજ્ઞાની જીવ છે, આપણે સ્ટેપ આવી ગઈ છે, એ બધી આવી છે ને, બહુ શરૂઆતની ટીમ છે. ચર્ચા કરવાની શરૂઆત કરી ત્યારે આ પ્રશ્ન કર્યો હતો પરમાત્મા. કહે છે કે અજ્ઞાની જીવ નું ક્રમબદ્ધ એવું છે એમ કહીને વાત થઈ હતી. કેમ કે ક્રમબદ્ધ તો જ્ઞાની ને છે. જ્ઞાની એમ જાણે છે કે અજ્ઞાની જીવ કર્તૃત્વ બુદ્ધિ એ પર્યાય થવાનું માનતો હોવાથી એની પર્યાય કરશે એવો એની પર્યાય નો ક્રમ છે એમ જ્ઞાની જાણે છે. આમ દીધું છે સીધું. જ્ઞાની નું ક્રમબદ્ધ એટલે શું, અજ્ઞાની ને તો ક્રમબદ્ધ સમજાણો જ નથી એટલે એને અજ્ઞાની ને ક્યાં ક્રમબદ્ધ છે. તો પણ એની પર્યાય ક્રમબદ્ધ છે કે જ્ઞાની જાણે છે કે એની પર્યાય ક્રમબદ્ધ છે કે એને પર્યાય નું કરું 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 એવું જે કર્તૃત્વ છે એવો એની પર્યાયના છે. એના સ્વકાળની આવી રહ્યો છે અને એમાં એ પુરુષાર્થ કરવાની વાત છે નહીં, પ્રમાદ કરવાની વાત છે નહીં. તેથી એ શંકા નથી કે ક્રમબદ્ધ માનતા પ્રમાદ થશે તો પુરુષાર્થ, તો એ શંકા એને નથી. તેથી સહેજે સહેજે ક્રમે શુદ્ધ થતી પર્યાયનો તે જ્ઞાતા દ્રષ્ટા રહીને જાણે છે. શબ્દો બીજા છે, આ તો ભાવ લખવાના આ છે, શબ્દો કઈ યાદ નથી. આ ભાવ થી અને જ્ઞાની અને અજ્ઞાની બંનેના વિષયમાં ક્રમબદ્ધનો જે વિષય છે એ ગુરુદેવે ખૂબ સ્પષ્ટ કર્યો છે. ત્યાં ગુરુદેવને એમને સંદર્ભ આપ્યો છે કે પોતે આ વિષય ઉપર એટલો બધો પ્રકાશ પાડ્યો છે કે અનેક પડખાથી ક્રમબદ્ધ શું છે, ક્રમબદ્ધના લાભાલાભો શું છે, એ જ્ઞાનનો વિષય છે ને દ્રષ્ટિ ક્યાં રહેવી જોઈએ, નાયક ઉપર દ્રષ્ટિ રહેતા પર્યાયનું ક્રમસર જે સહજ પ્રકાર સાધક દશામાં ઉત્પન્ન થાય છે એ ગુરુદેવની નિરૂપણ પદ્ધતિનો મુખ્ય મુદ્દો છે, એ સ્પષ્ટીકરણ છે. એટલે એ પોતે જાણે છે કે ક્રમબદ્ધ પર્યાય હોવા છતાં તે અવલંબનનો વિષય નથી. અજ્ઞાનીઓ એ ક્રમબદ્ધનું અવલંબન લઈ લે અને અનેક પ્રકારે એમાંથી પાછી બીજી ગડબડ ઊભી કરે, એ રીતે પણ એ વિષય ન લેવાય જાય એના અનેક પડખા ગુરુદેવશ્રીએ એ વિષયનું નિરૂપણ કરતા એ વાત મેં કરી છે.
જય જય.